આધ્યાત્મિક શિબિર દિવસ 8 પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 8/5/82 સમયસાર શ્લોક 126 ઉપર પ્રવચન સળંગ પ્રવચન નંબર 8
વેદ જ્ઞાનનો મહામંત્ર શ્યામાં અનાદિકાળથી આત્મા પોતાના સ્વભાવને ભૂલીને નાયક એવો જે પોતાનો આત્મા નાતા નેતા એનો જે સ્વભાવ છે એનો મૂળ સ્વભાવ છે એને ભૂલીને ચૂકીને આ રાગાદીને દયાદી પદાર્થ મારા છે એમ એમાં મમતા કરતો ને એકતા કરતો આત્મા અજ્ઞાન ભાવે રૂપી થઈ ગયો એ દુઃખના નાશનો ઉપાય જેની સાથે એકતા કરી છે તેની સાથે એકતા તોડવા જેવી છે રાગાદી ને દેહાદી ની સાથે એકત્વ બુદ્ધિ પોતે પોતાના અજ્ઞાન થી પોતાની મેળે કરી છે કર્મના ઉદયે કઈ બળાત્કાર કરાવી નથી પોતે પોતાની મેળે પોતાના જ્ઞાનાનંદ સ્વભાવ ને ભૂલીને જે રાગાદી પર ભાવ ને દેહાદી પર લઈએ છે એમાં આત્મબુદ્ધિ અનાદિ કાળ થી કરી રહ્યો છે એટલે પરની સાથે એકતા બુદ્ધિ કરી છે એ એકતા બુદ્ધિ તોડવાથી તેને આત્માનો પ્રત્યક્ષ અનુભવ થઈ શકે છે એ એકતા બુદ્ધિ તોડવા માટે મહામંત્ર ભેદ વિજ્ઞાનનું છે ભેદ જ્ઞાન એટલે રાગથી મારો ભગવાન આત્મા ભિન્ન છે હું જ્ઞાનથી અભિન્ન છું અને રાગાદી વિભાવ ભાવથી મારો આત્મા ભિન્ન છે ત્રણેય કાળ ભિન્ન છે પણ ભિન્ન નું ભાન નથી એ તો ભિન્ન ભાવ કર્મ થી ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ થી આત્મા ત્રણેય કાળ ભિન્ન છે રહિત છે પણ હું અભિન્ન છું એવી ભ્રાંતિ થઈ ગઈ છે એ ભ્રાંતિ છે સંસાર છે શું કહ્યું કે વર્તમાન આ રાગ અને રાગ નું ફળ જે આકુલતા થાય છે દુઃખ આકુલતા દુઃખ એ દુઃખના જે પરિણામ છે એ પરિણામ ને ભગવાન આત્મા વચ્ચે જુદા છે આત્મા ને દુઃખના પરિણામ બે થઈને એક વસ્તુ બની નથી બે ભાવ જુદા જુદા છે બે દ્રવ્ય ભિન્ન બે ના ક્ષેત્ર ભિન્ન બે નો સગા ભિન્ન બે નો ભાવ ભિન્ન આ બે તત્વ ચેતન અને બીજું જળ ભિન્ન હોવા છતાં પણ અનાદિ અનંત એની ભિન્નતા છે પણ ભિન્નતા હોવા છતાં પણ અતિ નિકટ દેખીને હું રાગી ને હું દ્વેષી ને હું પાપી ને હું કોઈવાળો ને હું મનુષ્ય હું સ્ત્રી ને હું પુરુષ એ મનાદિ કાળથી પર ભાવ અને પરદેવીની સાથે એકતા કરી છે એકતા તોડવાની વાત છે કે અનાદિ કાળથી જે રાગ ભિન્ન હોવા છતાં એને અજ્ઞાન થી અભિન્ન ભાગે છે પણ હું જ્ઞાન થી અભિન્ન રાખી ભિન્ન એ હું એક સમય માત્ર પણ વેદ જ્ઞાન એટલે આત્મા નો અનુભવ એક સમય માત્ર એને કર્યો નથી તે વેદ વિજ્ઞાન નો મંત્ર અહીં આચાર્ય ભગવાન આપે છે નમોકાર મંત્ર તો જન્મથી મળ્યો જૈનિયોને પણ વેદ વિજ્ઞાન નો મંત્ર તો ધર્મ પિતા જયારે મળે સત્પુરુષ નો યોગ થાય જયારે પછી ગુરુદેવ નો યોગ થયો ત્યારે આ મંત્ર મળ્યો કે રાગ ભિન્ન ને જ્ઞાન ભિન્ન છે આત્મા ભિન્ન રાગ ભિન્ન છે ભિન્ન નો ભાન તેને સંવેદન કહેવાય અને અભિન્ન વાક્ય તેને અજ્ઞાન કહેવામાં એ અભિન્ન વાક્ય છે એ અજ્ઞાન એનું ફળ સ્વરૂપા કાર ગતિને તોડાતી વાત હોય છે એવી એકત્વ બુદ્ધિ તોડવા માટે આ એક મંત્ર આપે છે કે તારો ભગવાન આત્મા જ્ઞાનાનંદ પરમાત્મા વર્તમાન વર્તતા પુન ને પાપ ના જે પરિણામ બહિર્લક્ષે ઉઠે છે, પર્યાય માં પુન ને પાપ ના પરિણામ જે થાય છે, એનાથી તારો આત્મા ભિન્ન છે. તારો આત્મા એનાથી ભિન્ન છે એમ જાણીને તું મારો આત્મા જ્ઞાન થી અભિન્ન છે એમ જાણીને જો જ્ઞાન થી અભિન્ન અનુભવ થાય તો રાજ સુંદર થી અભિન્ન છે એમ તને ભાગવા લાગશે. જ્યાં સુધી જ્ઞાન થી અભિન્ન અનુભૂતિ નથી ત્યાં સુધી રાજકીય અભિન્ન ભાષા રહેશે નહીં. અંદર ની વાત ચાલે છે. જ્યાં સુધી રાગ થી ભિન્ન ઉપયોગ પડીને ઉપયોગ આત્માના સ્વભાવ ની અનુભવ કરીને અનુભવ ન થાય અને એમ ન ભાગે કે જ્ઞાન થી હું અભિન્ન છું એમ જ્યાં સુધી ન ભાગે અનુભવ પૂર્વક, ત્યાં સુધી રાગ થી હું અભિન્ન છું, રાગ મારો અને હું એનો, હું કરતા ને રાગ મારું ધર્મ એમ ભાષા વિના રહેતો નથી. એ ભાગ છે પ્રતિભા થી અજ્ઞાન છે ભ્રાંતિ છે. ખરેખર વસ્તુ તો રાગ થી જુદી રહેલી છે પણ જુદી છે એમ જ્ઞાનીઓ પોતાના પણ એ પ્રકારનો પ્રયત્ન કરીને અંતર્મુખ થઈને એને આત્માનો અનુભવ કરતો નથી. પરમાત્મા કર્યો છે આડે અવળે રસ્તે ચડી જાય છે જગત બોલા કરે છે. કહ્યું તો 6 મહિના બોલા બંધ કરીને નકામો અને એ ચૈતન્ય સ્વરૂપ આત્માનો તો વારંવાર અભ્યાસ દર્ક તને પ્રાપ્તિ થશે થશે તો અંતર્મુખમાં. પણ કોઈ પ્રમાદી જીવ હોય એ તો કરુણાના સાગર છે ને જ્ઞાનીઓ તો, કે કોઈ પ્રમાદ માં પીડા હોય તો વધારે વધારે 6 મહિના લાગશે. આ ભેદ જ્ઞાન ના મંત્ર થી ચૈતન્ય દેવ હાજર થાય છે. આ દેવ વિરાજમાન છે તે દેવમાં દેવ થી ભેદ ચૈતન્ય દેવ વિરાજમાન છે. એના દર્શન ગ્રસ્તવસ્થામાં થઈ શકે છે એની વાત ચાલે છે. સંવર ગ્રસ્તવસ્થામાં કયું થાય છે અનુભવ કરીને જે સમ્યક દર્શન પ્રગટ થયું તેને પણ આચરણ કહેવામાં આવે છે. અને પછી વિશેષ થી થાય તો ચારિત્ર પ્રગટ થાય તો સમ્યક દર્શન વિના ચારિત્ર હોય શકે નહીં. પહેલી સીડી તો સમ્યક દર્શન છે. એ વાત આપણે આચાર્ય ભગવાન અહીંયા એવો વિશેષ છે કે આત્માને રાગાદી પર ભાવોને પર યોજ્યો છે એ બે વચ્ચે આધાર આજે સંબંધ નથી. આત્માને આધારે દયા થાય અને દયાના આધારે આત્મા જે એમ વસ્તુ સ્થિતિ નથી. તને લાગે છે એ તો કમળો લાગે થયો એને કમળું સફેદ હોય તો પીણું લાગે. તને લાગે છે એમ છે ની વસ્તુ સ્વરૂપ. એમ આચાર્ય ભગવાન કહે છે કે આ જ્ઞાનાનંદ આત્મા છે અને રાગ એ ભીન વસ્તુ છે. એ બે વચ્ચે આધાર આદિ સંબંધ નથી. એકને આધારે બીજું નથી. એક પરમાણુ ને આધારે બીજું પરમાણુ નથી. આ પરમાણુ નો પિંડ છે ખડકલો, એમાં નીચેના પરમાણુ ને આધારે ઉપરનું પરમાણુ રહ્યું નથી. એ તો સ્થૂળ, આ તો એના કરતા અંદર ની સૂક્ષ્મ વાત કરે છે કે પુણ્યના પરિણામે એના આધારે આત્મા નથી ને આત્માના આધારે પુણ્ય થતું નથી. બે તત્વ ભિન્ન ભિન્ન છે. આધાર આદિ સંબંધ નો અભાવ છે. આત્મા ને રાગ અડતો નથી ને રાગ ને આત્મા અડતો નથી, સ્પર્શતો નથી તો કરે ક્યાંથી? કરતા બુદ્ધિ તને ભાષે છે તારું અજ્ઞાન છે. એ તો તારું અજ્ઞાન છે. એ અજ્ઞાન કેમ પ્રળય ને સુંદર કેમ પ્રગટ? આ એનો વિષય ચાલે છે. હવે આધાર આપી સંબંધ નથી આત્મા ને રાગ ને. એના માટે એક દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતે આકાશ છે, આકાશ એ આકાશ ને કોઈ અન્ય પદાર્થ નો આધાર નથી. નિશ્ચય આધાર નથી ને વ્યવહાર પણ આધાર નથી. જળ ને ચેતન ને બીજા ને તો વ્યવહારે આકાશ નો અવકાશ આપે છે એમ કહેવાય. પણ નિશ્ચય તો એને પણ આધાર નથી. એ મહાપાતનો એ દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે તારી બુદ્ધિમાં એ વાત બેસી જશે. હમણાં એવો દ્રષ્ટાંત આપું છું કે તને આ વાત બેસી જશે. અમારે તને સમજાવવું એટલું છે કે ભગવાન ચૈતન્ય મૂર્તિ આત્માને આધારે જળ એવો રાખ થતો નથી. આ સંકલ્પ ને વિકલ્પ ઉઠે છે, જા એને આધારે આત્મા નથી ને આત્માને આધારે સંકલ્પ વિકલ્પ નથી. એકતા બુદ્ધિ વાળાને એમ ભાગે છે કે આત્માને આધારે રાગ ને રાગ ને આધારે આત્મા રાગ આત્મા માં થાય. રાગ આત્મા માં થાય કે જ્ઞાન આત્મા માં થાય? રાગ આત્મા માં થાય છે કે જ્ઞાન આત્મા માં થાય છે? રાગ નું જ્ઞાન થાય છે કે આત્મા નું જ્ઞાન થાય છે? બધું ભાઈ રાગ આત્મા માં થાય છે, ક્રોધમાન માયા લોભ આત્મા માં થાય છે કે ક્રોધ આવ્યો એવું જ્ઞાન આત્મા માં થાય છે? આ ક્રોધ થયો એવું જ્ઞાન પણ થાય છે કે એકલો ક્રોધ થાય છે? આ ક્રોધ ગયો ને ક્ષમા નો ભાવ આવ્યો તો એકલો ક્ષમા નો ભાવ આવ્યો કે ઉત્પન્ન થયો કે જ્ઞાન પણ આવે? શું ઉત્પન્ન? ક્ષમા ને જાણતું, ક્રોધ ને જાણતું જ્ઞાન, અને ક્રોધ ના બે પૂર્વ ક્ષમા ને દુભા એને જાણતું જ્ઞાન. સમયે સમયે જ્ઞાન તો થઈ રહ્યું છે, વિકાર પલટે છે પણ જ્ઞાન પલટતું નથી. જ્ઞાન તો જ્ઞાન ધારાવાહિક જાણું 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 કરે છે. વિકાર પલટે છે ઘડીક માં તીવ્ર ને ઘડીક માં મન, ઘડીક માં ક્રોધ, ઘડીક માં મન, ઘડીક માં માયા, ઘડીક માં લોભ વિભાવ ભાવ પલટે છે. પણ જે જ્ઞાન ઉપયોગ આત્મા નું ચૈતન્ય ઉધારી પરિણામ જે ઉપયોગ છે એ ઉપયોગ તો ઉપયોગ રૂપે પ્રગટ થાય છે, એમાં કોઈ ફેરફાર થતો ઉપયોગ પેલા સમયે ઉપયોગ ને બીજા સમયે અનુપયોગ એમ પ્રગટતામાં ધારાવાહિક જ્ઞાન થઈ ગયું છે. હવે એ રાગ નું જ્ઞાન થાય છે કે એ જ્ઞાન આત્મા નું થઈ ગયું છે? થઈ ગયું છે તો આત્મા નું જ્ઞાન, અને માને છે કે રાગ નું જ્ઞાન મળે ગુરુદેવે પ્રસિદ્ધ કરેલી આ વાત છે. 114 નંબર ની ગાથા અમને બાર પડી વાંચી લેવી. અહીંયા આચાર્ય ભગવાન કે છે, કોલાહલ બંધ કરી દે, બહાર નો બધો કોલાહલ સકળા બંધ કરી દે, માન મૂકવા છે, મનુષ્ય ભાવ પૂરો થઈ જશે. તું તારું કરી અને બહાર નીકળી જા, બીજો કોઈ ઉપાય પરદ્રવ્યને કે પરદ્રવ્યના ભાવોને કોઈ કરવા માર્ગ નથી. તું તારું કરને ભેદ જ્ઞાન કરીને પુણ્ય પાપથી ભિન્ન વિકલ્પથી ભિન્ન નિર્વિકલ્પ તત્વ છે એને એક વાર નિહાળ લે. વિકલ્પ નું કરવું છોડ ને વિકલ્પ નું જાણવું છોડી દે. અનુભવ પૂર્વક આવશે એ વાત અપૂ બકીએ છે કે આકાશ ને જેમ પર પદાર્થ ની હારે આધાર આદિ સંબંધ નથી, એમ આ જ્ઞાનાનંદ આત્મા છે, જ્ઞાનમય આત્મા છે, એને રાગ ની સાથે આધાર આદિ સમાન નથી. એમ કે છે બુદ્ધિમાં ભિન્ન આધાર ની અપેક્ષા પ્રવૃત્તિ નથી, તે નહીં પ્રવૃત્તિ. એક આકાશ જ એક આકાશમાન પ્રતિષ્ઠિત છે, આકાશ આકાશમાં રહેલું છે. આકાશ નામનો સ્વતંત્ર પદાર્થ કોઈ બીજા પદાર્થમાં રહેલો નથી, એમ બરાબર સમજી જવાય છે. આકાશના દ્રષ્ટાંતે બરાબર સમજી જવાય છે. એમ બરાબર અને તેથી એવું સમજી જનાર ને ઓર આધાર આદે પણ ભાતું નથી. એવી રીતે જ્યારે હવે દ્રષ્ટાંત કરો છો, એવી રીતે જ્યારે બીજા પારામાં નીચે છે, એવી રીતે જ્યારે એક જ જ્ઞાન ને એટલે એક જ આત્મા ને એક જ આત્મા ને જ્ઞાન ને એટલે આત્મા ને પોતાની બુદ્ધિમાં આવીને વિચાર કરતું કે મારો આત્મા શેમાં છે, મારો આત્મા દેહમાં છે તેને આધારે છે કે ના, મારો આત્મા આઠ કર્મ છે એને આધારે છે એમાં છે કે ના, મારો આત્મા રાગ ઉત્પન્ન થાય છે એમાં છે કે ના, એમાં મારો આત્મા નથી. તો મારો આત્મા તો મારામાં છે, જ્ઞાન જ્ઞાનમાં છે, આત્મા આત્મામાં છે. આત્મા આત્માની બહાર જઈ શકે બહાર હોવાની ભ્રાંતિ છે. આત્મા નિજ ભાવ ને છોડી અને પર ભાવ માં જાય એવા અશક્ય છે. ચેતન જળ માં જાય એ બનવું અશક્ય છે, તારી બુદ્ધિ પડી ગઈ છે. અને અજ્ઞાન થી એમ લાગે છે કે હું અહીંયા પણ છું, અહીંયા પણ છું ને, મારું સુખ આમાં છે, મારું સુખ આમાં છે. તારું સુખ તો તારા માં છે, તારું સુખ તારા થી બહાર હોઈ શકે નહીં. તારું જ્ઞાન તારા માં છે, તારું જ્ઞાન શાસ્ત્ર માં નથી, તારું જ્ઞાન જ્ઞેય માં નથી, તારું જ્ઞાન તો જ્ઞાન માં છે. એમ કે છે એવી રીતે જયારે એક જ જ્ઞાન ને એક જ આત્મા ને, જ્ઞાન એટલે આત્મા, પોતાની બુદ્ધિ માં સ્થાપીને, પોતાના વર્તમાન વર્તતા વિચાર જ્ઞાન માં સ્થાપીને, જ્ઞાન નો આધાર આધે ભાવ વિચારવામાં આવે ત્યારે શિષ્યો ને સમજાવે છે કે તું આ રીતે આકાશ ના દ્રષ્ટાંત બન્યા છું, હવે તું તારા આત્મા નો વિચાર કર કે તું ક્યાં છો, તું કોને આધારે રહેલો છો. તો અનાદિ અનંત આત્મા અવિનાશી છો, તો આયુષ ને આધારે આત્મા છે કે ના, આયુષ ને આધારે આત્મા નથી. આત્મા તો આત્મા માં અવિનાશી, ખુદ આત્મા નું જ્ઞાન જ્ઞાન માં છે, જ્ઞાન ની બહાર કોઈ આત્મા નથી, રાગ માં નથી, કર્મ માં નથી, સંયોગ માં નથી, કુટુંબ પરિવાર માં બહાર નથી. તો અંદર જો એક વાર આત્મા આત્મા માં છે ત્યારે જ્ઞાન ને, જ્ઞાન ને પોતાની બુદ્ધિ માં સ્થાપીને આધાર આધે કોનું વિચારવામાં આવે ત્યારે એમ કે વિચાર તો કરવા જેવો છે, અનુભવ તો પછી, પણ આકાશ ના દ્રષ્ટિએ મારું સ્વરૂપ આવું છે એમ તો વિચારમાં તો લે, એમ અનુભવ તો પછી આવે ત્યારે જ્ઞાન ને, બાકીના જ્ઞાન ને એટલે આત્મા ને, જ્ઞાનમય આત્મા ને જ્ઞાન દર્શનમય કરે, જ્ઞાન દર્શન આત્મા જ્ઞાનમય છે, દર્શનમય છે. એમાં આત્મા જ્ઞાનમય છે, એમાં દર્શનમય આવી જાય, એમાં સુખમય આવી જાય, અનંત ગુણો એમાં આવી જાય. મય છે, મય ગુણમય ગુણી છે. એથી જ્ઞાન ને બાકીના અન્ય દ્રવ્યોમાં, બાકીના અન્ય દ્રવ્યોમાં એટલે ચેતન આત્મા જ્ઞાનમય છે, એનાથી અન્ય દ્રવ્ય બીજા જે છે સર્વજ્ઞ ભગવાને બીજા દ્રવ્યો કયા છે, એક આત્મા છે અને બીજું ભૂતગલ નથી, ધર્માસ્તિકા ધર્માસ્તિકા આકાશકાળ નથી, એમ નથી, એ તો અન્યમતી છે, એ તો અન્યમતી. આત્મા સિવાય બીજા અનેરા દ્રવ્યો પણ છે. તો કે છે કે આત્મા ને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ રહેવાથી, એટલે બીજા દ્રવ્યો માં આત્મા છે એમ આરોપ આપી શકાતો નથી, છે તો નહીં પણ આરોપ પણ કરીશમાં આવે. વ્યવહાર ને કહેશે, વ્યવહાર ને કહેશે કે દેહ માં આત્મા રહેલો છે આરોપી કથન કરશે, પણ વ્યવહાર નહીં કહે છે કે આત્મા વર્તમાનમાં દેહમાં રહેલો છે, એ અપૂર્ણ છે, એ અલ્પવિરામ છે. નિશ્ચય નહીં કહે છે કે આત્મા દેહમાં નથી, એનો આરોપ આપી નથી. વ્યવહારનો રૂપ છૂટી ગયો, નિશ્ચિંત અવસ્થામાં આવ્યો કે પક્ષાતી ભ્રાંત થાય થાય લે આયો, એવો અપ્રતિહતના નિર્ણયની અપેક્ષાએ કહે છે કે જાતનું સંકેત છે.
રાત્રો માં તો ઘણી વાર ભીડા આવી એનું ધ્યાન કેટલા
ભગવાન આત્મા ને રાગાદી જડ એ બે બે થઈને રહેલા છે. બે એક થઈને જો રહી જાય તો કોઈ નો મોક્ષ થાય નહીં, તો સમ્યક દર્શન નો પ્રશ્ન તો ક્યાંથી થાય? એ અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ, આરોપવાનો નિરોધ, આત્મા દેહમાં રહેલો છે એવો જે વ્યવહારને આરોપ કરે છે તે વાસ્તવિક નથી. વ્યવહાર ને જે વ્યવહાર નહીં સત્ય, પણ અહીંયા આરોપ વિરામ છે કે પૂર્ણ વિરામ થઈ ગયું? 14મી ગાથામાં 5 પ્રકારના વ્યવહાર છે. વ્યવહાર નીતિ જોવામાં આવે તો આત્મા કર્મથી બંધાયેલો ને બંધાયેલો છે. તો પણ નિશ્ચય નીતિ સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો એ આત્મા કર્મથી બંધાયેલો ક્યાં પૂર્ણ વિરામ છે? એમ આત્માના કર્મ ના સંયોગે વર્તમાન નો રાગ નો યોગ થયો છે. વ્યવહાર ને જોવામાં આવે તો સંસારી પ્રાણી ને રાગ નો સંયોગ સંબંધ છે. જેમ દેહ નો સંયોગ સંબંધ છે એમ રાગ નો સંયોગ સંબંધ તાદાત્મ્ય નથી. આમ વ્યવહાર ને એવા છતાં નિશ્ચય નહીં આત્માના સ્વભાવ ની સમીપે જઈને જોવામાં આવે તો એ જે વ્યવહારે કહેલી વાત રાજ આત્મામાં થાય છે એ વાત છૂટી છે. આત્મા તો જ્ઞાન ભાઈ આત્મા છે, રાજ ભાઈ ક્યાં છે? પૂર્ણ વ્યવહાર ના વાક્યો જોઈને ત્યાં પૂર્ણ વિરામ બિંદુ મૂકી દે છે. ત્યાં બિંદુ મૂકવો બિંદુ થઈ ગયું, ત્યાં બિંદુ મૂકવા જેવું નથી. એ તો જ્ઞાન કરાવવા માટે કેવો સહયોગ છે જીવને, એક ઇન્દ્રિય નો સહયોગ, બે ઇન્દ્રિય નો, ત્રણ ઇન્દ્રિય નો, કયા પ્રકારના દેહ નો સહયોગ છે, કયા પ્રકારના પરિણામ નો સહયોગ છે, એ સહયોગ નું જ્ઞાન કરાવવા માટે વ્યવહાર નહીં છે. વ્યવહાર ને કહે છે એમ જ છે એમ શ્રદ્ધા કરવા યોગ્ય છે, પણ આદરવા યોગ વ્યવહાર નહીં નો વિષય છે ખરો. વ્યવહાર નહીં નો વિષય સર્વથા નથી, સસલાના ટીંગડા જેવું છે એમ છે. આદરવા માટે ઉપાધિ તત્વ તો એક સિદ્ધાંત આત્મા પોતાનો ભગવાન આત્મા છે. શરણ હોય તો એક આત્મા નું છે, બાકી જગત માં કોઈ શરણ દેનાર નથી. નથી માતા પિતા, નથી પુત્ર પુત્રી, ભાઈ ભગિની, નથી સંઘ કે નથી કોઈ દેશ આત્માને શરણભૂત નથી. મિત્રો શરણભૂત નથી, દેશ શરણભૂત નથી, એક ભગવાન આત્મા એને શરણભૂત હોય તો એક તત્વ આત્મા છે. પંચ પરમેશ્વરી નું શરણ એ પણ વ્યવહાર નહીં કહેવામાં આવે છે. નિશ્ચય એ તો એક આત્મા નું શરણ છે. એ તો પાપ ના પરિણામ નો યોગ ન હોય ત્યારે સંત પરમેશ્વરી ના શરણો આપે, એનો ઉપયોગ પાપમાં ન થતા એટલા પ્રકારના ભાવમાં આવે ને આત્મા યાદ આવે ને અરંત ના દ્રવ્ય પર્યાય ને જાણીને એવો હું છું એમ જાણીને મોક્ષ પણ થઈ કરી શકા. એટલે નિમિત્ત નું કથન છે, પણ એ પણ ખરેખર એક દ્રવ્ય બીજા દ્રવ્ય નો કોણ શરણ આપે? શરણ દેવું ને શરણ લેવું એવો વ્યવહાર ભેદ રહ્યો છે. શરણ દે ને દે એવો ભેદ રૂપ વ્યવહાર આત્મા ને આત્મા ની પર્યાય વચ્ચે છે એ પણ છૂટી જાય છે. અનુભવ અન્ય દ્રવ્યોમાં અન્ય દ્રવ્યો નું આરોપવાનો નિરોધ હોવાથી બુદ્ધિમાં ભીન આધાર ની અપેક્ષા પ્રભવતી નથી, સંભવતી નથી, અશક્ય છે. આત્મા અને રાગ વચ્ચે આધાર આદે સંબંધ છે. દયા દાન કરુણા કોમળતાના જે પરિણામ આવ્યા, જાગરણના પરિણામ આવ્યા, દેશના વતી સાંભળવાના પરિણામ જે ઉઠે છે શુભ ભાવ, એ શુભ ભાવ ને આત્મા ને આધાર આદે સંબંધ નથી. આધાર આદે સંબંધ નહીં હોવાથી કરતા કર્મ સંબંધ નો સ્વભાવ દ્રષ્ટિ અભાવ છે. કરતા કર્મ સંબંધ નો અભાવ હોવાથી ભોગતા ભોગ્ય સંબંધ નો પણ સ્વભાવ દ્રષ્ટિએ અભાવ છે, ભાન થતા અભાવ થઈ જાય છે. દુઃખ ને આત્મા ભોગવે અને એનો ભોગતા આત્મા થાય દુઃખ નો. એ દુઃખ ભોગવાય છે ને વર્તમાન માં, તો દાદીના જેવો બહુ દુઃખ ભોગવે છે, નિગોધ ના જેવો ને અનંત દુઃખ. એને પર્યાય માં ભાઈ એ વ્યવહાર ને એનું પસંદ છે બાપુ, ત્યાં અલ્પ વિરામ છે. વ્યવહાર ને જોવામાં આવે તો નાસી ના જીવો દુઃખ ભોગવે છે, પણ ત્યાં અલ્પ વિરામ છે. એના જીવ ને પણ તું નિશ્ચેતી જો ને, એના જીવ ને પણ નિશ્ચેતી જો, તો નિશ્ચેતી તારો જીવ પણ જણાય. એટલે એક એક પર્યાય થી કાણ જો દ્રવ્ય ને, પર્યાય ને ગૌણ કરીને આત્મા દ્રવ્ય થી જો. ભગવાન આત્મા થી બધા બધા આત્માઓ ભગવાન આત્મા. હા, કાંતિભાઈ બોલાવનારા એક જ પુરુષ મળ્યો અત્યાર સુધી, કોઈ પુરુષે મને ભગવાન તરીકે સમજ્યો નથી. તમારા વ્યવહાર વાત કરતા બેઠા, ભગવાન આત્મા. કેમ કે જ્ઞાનીઓ વર્તમાનવર્તી અવસ્થાથી નથી જોતા, અજીવને જીવ પણ નથી જોતા, આશ્રવને જીવ પણ જોતા નથી. કેમ કે આશ્રવ જીવ પણ છે જ નહીં, એટલે જીવને જીવ પણ જોતા જીવ ભગવાન દેખાય છે. જેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ એવા સાધક આત્માઓ બધા આત્માઓને ભગવાન તરીકે જોવે છે. બધા ભગવાન છો અને પર્યાય ભગવાન થઈ જાવ એવા આશીર્વાદ તો છેલ્લે છેલ્લે બે હાથ મળે આ માતા. બધા ભગવાન છો ને બધા ભગવાન થઈ જાવ, જો એની નિષ્કાર કરુણા. કે છે કે હોવાથી બુદ્ધિમાં સંભવતી નથી, પ્રભવતી નથી, બની શકતી અશક્ય છે. એ વાત અશક્ય છે. જળ ને ચેતન નો આધાર અને ચેતન ને જળ નો આધાર, એ આધાર ને આધે સંબંધ ન હોય શકે તો સત નો ખૂન થાય છે. બે સત રહેતા નથી, એક પદાર્થ ને આધારે બીજો પદાર્થ ત્રણ કાળ માં બની શક્યો નથી. તારી બુદ્ધિ મિથ્યા છે. જા સર્વજ્ઞ ભગવાને એમ જોયું નથી, એમ છે પણ નહીં, એમ જોયું પણ નથી, એમ સંતો પુકાર કરીને કહે છે. અને તે નહીં પ્રભુતા, એક જ્ઞાનવાન, એક જ્ઞાનવાન પ્રતીતિ છે. પેલા એમ કહ્યું હતું કે આત્મા દુરુપયોગમાં છે, પેલા એમ કહ્યું હતું કે દ્રવ્ય દ્રવ્યથી જે પરિણામ થયા તમે પ્રજ્ઞાનકારીના પરિણામ જ્ઞાન ક્રિયા, એ જ્ઞાન ક્રિયામાં આત્મા છે એમ કહ્યું. એ ભેદનું પથન હતું. રાગમાં આત્મા છે એ તો ભેદનું પથન નથી. એ તો અસદભૂત વ્યવહાર જૂઠી નહીં નું કથન છે. બે નહીં આવે છે ને, એક સદભૂત એ વાત સાચી છે. નહીં જ્ઞાન વિના અજ્ઞાન ટળી શકતું નથી. પંડિતે કહ્યું કે નહીં જ્ઞાન વિના અજ્ઞાન ટળી શકે નહીં. કેમ કે સર્વજ્ઞ ભગવાન ની વાણીમાં બે નહીં છે. એ બે નહીં ના મુખ્ય લક્ષણ તો એટલું હોવું જોઈએ કે એને બે લઈ નું જ્ઞાન તો હોવું જોઈએ. એ માટે નહીં ચક્ર બહાર જેવું છે એને માટે લઈ નું ઓછા મોટું જ્ઞાન લીધે એવા આત્મા નું જેવું સ્વરૂપ છે એવું નહીં દ્વારા નિર્ણય થાય છે. એમ બરાબર સમજી જવાય છે. એ છે કે આમ બરાબર સમજી જવાય છે. સમજાશે કે નહીં સમજાય એમ નહીં. આમ આપે કહ્યું તો મારા જ્ઞાન માં બરાબર આવી ગયું ને મને સમજાય છે. અને તેથી એવું સમજી દેનાર ને એવું જેને જ્ઞાન થાય કે આધાર આદે સંબંધ પર ની સાથે નથી તો પર આધાર આદે પણ ભાગતું નથી. પર ની સાથે મારે આધાર આદે સંબંધ છે એમ ભાગતું નથી. માટે જ્ઞાન જ જ્ઞાન માં જ છે. બે માં જ આપવી તો બે માં આત્મા આત્મામાં જ છે. આત્મા જો આત્મામાં જ છે. આત્મા અનાત્મ ભાવ નથી. રાગાદી અનાત્મ ભાવ છે એ રાગમાં આત્મા નથી. આત્મા અનાત્મામાં નથી અને અનાત્મા આત્મામાં આત્મા આત્મામાં છે. માટે જ્ઞાન જ જ્ઞાનમાં છે. રુદાદિક જ રુદાદિકમાં છે. બે ભાગલા જુદા પડ્યા. આત્મા ને રુદાદિ ભાવોના ભાગલા બે જુદા પાડીતા. શુભાશુભ ભાવ મારામાં નથી. મારામાં શું થાય છે? જ્ઞાન થાય છે કે શુભાશુભ ભાવ થયું એવું જ્ઞાન થાય છે કે હું જ્ઞાય છું એવું જ્ઞાન થાય છે. જ્ઞાન આત્માનું છે તેથી જ્ઞાન આત્માનું થઈ શકે છે. અને જ્ઞાન જડનું નથી. જ્ઞાન જડનું છે? જો જ્ઞાન જડનું હોય તો જડ થઈ ચેતન થઈ જાય. પણ એમ તો ત્રણ કાળ માં બનતું નથી. જ્ઞાન તો જ્ઞાન નું છે. આત્મા તો આત્મા માં છે. આત્મા નો છે. આત્મા બીજાનો. આ પ્રમાણે જ્ઞાન નું અને ક્રોધાદિક વાંચ્યું છે. આ પ્રમાણે જ્ઞાન નું એટલે આત્મા નું અને ક્રોધાદિક તેમજ કર્મ નો કર્મ નું ભેદ વિજ્ઞાન જુદા. ભેદ વિજ્ઞાન એટલે સ્વ અને પર એનો વિવેક કરવો. પરિણામ નો વિવેક તો કરો કે નહીં? પરિણામ નો વિવેક એટલે શું કે પરિણામ થી હું જુદો છું એનું નામ પરિણામ નો વિવેક કહેવામાં આવે છે. પરિણામ ને સુધારવા જતા રે વિવેક ને માને. પરિણામ નો વિવેક તો કરવો જોઈએ. આ વાત છે ને ભાઈ કુંકુંદ આચાર્ય ભગવાન ની છે. અપૂર્વ વાત છે. તે સાંભળી નથી એવી વાત. અને આમ સામાન્ય જગત તો કે છે કે પરિણામ માં વિવેક કરો. વિવેક વિશેષ કરીને સ્વભાવ અને વિભાવ ની જે જ્ઞાન માં વિવેકી અનુભવ થાય એનું નામ વિવેક છે. ખરેખર વિવેક કહો કે ભેદ જ્ઞાન કહો એક જ વાત. આ પ્રમાણે જ્ઞાન નું કૃદાદિક તેમજ કર્મ નું કર્મ નું ભેદ વિજ્ઞાન ભલી રીતે સારી રીતે સિદ્ધ થયું. આચાર્ય ભગવાન કહે છે કે જે વાત રજૂ કરવાની હતી એ સારી રીતે સિદ્ધ થઈ ગઈ. ઉપયોગ તો ચેતન નું પ્રજમન હોવાથી રાગ ચેતન નું પ્રજમન છે એમ છે જ નહીં. નથી માટે નથી લખ્યું. અને ઉપયોગ તો ચેતન નું આત્મા નું પરિણામ છે. ઉપયોગ એટલે જાણવાની દશા પ્રગટ થાય. સમય સમયે જાણવાની દશા રોકી શકાતી નથી. રાગ રોકાઈ જાય છે પણ જાણવાની દશા રોકાતી નથી. જ્ઞાન રોકાઈ જાય તો આત્મા જળ થઈ જાય અને રાગ રોકાઈ જાય તો આત્મા નો અનુભવ થઈ જાય. એક સમય જો સુધ આત્મા ની અભિમુખ થયો તો રાગ રોકાઈ જાય છે અને આત્મા ને આત્મા નો અનુભવ થાય છે. તેથી કહે છે કે ઉપયોગ છે તો ચૈતન્ય નું પરિણમન હોવાથી સદન સર્વથા અપરિણામી ને કુટસ્થ આત્મા છે એમ નથી. સર્વથા અપરિણામી ને કુટસ્થ નથી. કથનથી પરિણામી ને કથનથી અપરિણામી છે. અહીંયા કે છે સંવર્ધિકા છે ને અપરિણામી નું લક્ષ થયું એટલે સમ રૂપે આત્મા પરિણમો છે. ઉપયોગ તો ચેતન નું પરિણમન હોવાથી જ્ઞાન સ્વરૂપ છે. એ તો ઉપયોગ તો જ્ઞાન સ્વરૂપ છે. અને ક્રોધાદી ભાવ કર્મ દ્રવ્ય કર્મ જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મ શરીર આદિ નો કર્મ તે બધાની પૂતગલ દ્રવ્યના પરિણામ હોવાથી જળ છે. એક ચેતન ને એક જળ, જળના ત્રણ પ્રકાર પડ્યા. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ ને લોક કર્મ, ત્રણેય પૂતગલ ના પરિણામ હોવાથી, થવાથી નહીં, ત્રણેકા હોવાથી, ત્રણેકા એ છે પૂતગલ ના પરિણામ અને ભાગે છે ચેતન ના પરિણામ. એના લોજિક અને ન્યાય થી છે. કેમ કે આજકાલ ના જુવાનિયા છે એને એમ કહેવામાં આવે કે આટલું થતા કરો તો તમે ધર્મ આ જુવાનિયા કે ના અમને સમજાવો. ધર્મ એટલે શું? પેલા ધર્મ નો શબ્દ, પેલા ધર્મ નો શબ્દ પછી પેલા ધર્મ નો શબ્દ ધર્મ એટલે શું પછી એનો ભાવ સમજાવો. તો આચાર્ય ભગવાન કહે છે વસ્તુ સારો ધમો, વસ્તુ નો જે સ્વભાવ હોય તેને ધર્મ કહેવામાં આવે છે. આત્મા પણ વસ્તુ છે અને આત્મા નો સ્વભાવ જ્ઞાન ને દર્શન હોવાથી એને ધર્મ કહેવામાં આવે છે. બહુ સ્પષ્ટ વાત આવે. આ તો પૂર્વ દાદી આચાર્ય ભગવાન થયા સંતો અનુભવી અને ગુરુદેવે જે વાત કરી એ ગુરુદેવ પાસેથી આપણે વાત સાંભળીને જેટલા અંશમાં આપણે જ્ઞાનમાં પકડી હોય એનું અહીંયા અધ્યયન કરવામાં આવે. અહીંયા કોઈ નવી વાત કોઈ કેતો નથી. ગુરુદેવે કહેલી વાતનું અહીંયા અધ્યયનને ઘૂંટણ કરવામાં મહાન ગુરુદેવ ફરમાવી ગયા હતા. ભાવા ઉપયોગ તો ચૈતન્ય પ્રેમનો વાતી જ્ઞાન સ્વરૂપ છે. ઉપયોગ જે આત્માની સન્મુખ થયો સદુપયોગ તે પરિણમન છે, તે ચૈતન્ય હોવાથી તે જ્ઞાન સ્વરૂપ છે. ચૈતન્ય પરિણમન હોવાથી એ જ્ઞાન સ્વરૂપ છે. અને ક્રોધાદિ ભાવ કર્મ, દયા દાન કરુણા કોમળતાના પરિણામ, હિંસા દુષ્ટના પરિણામ કે અહિંસાદિના પરિણામ, વ્રતના પરિણામ કે અવ્રતના પરિણામ, કઠણ લાગે પણ સંતોને શું, સંતો ને કઈ ફાળો કરવો? સંતો તો અજ્ઞાની જીવના હિત માટે પોકાર કરીને કહે છે. કોઈ લાયક જીવ સમજી જાય તો એનું કામ થઈ જાય. પણ જયારે વાણી નીકળે છે ગુરુદેવ ની ત્યારે સાંભળનારા લાયક જીવ હોય હોય ને તીર્થંકર ની સભામાં જીવ ગણી છૂટે ત્યારે તમને ની પ્રાપ્તિ કરનાર યોગ્ય જીવ આવીને બેઠા હોય અને તમને પ્રાપ્ત કરીને ચાલ્યા જાય. ખાલી હાથે આવ્યા સમોસણમાં અતર લઈને બહાર નીકળી જાય છે. આવ્યા ત્યારે ભિક્ષા દ્રષ્ટિ તરીકે આવ્યા ભાઈ, ખાલી હાથે કઈ નતું, આત્મા કોડી પણ આત્મા નતું. અને ત્યાંથી બધું ની છૂટી કે આત્મા ને રાગ ને આધાર આવી સંબંધ નથી. જુદી વસ્તુ છે, બે વસ્તુ જુદી છે. એક વસ્તુ બીજી વસ્તુ ની નથી, પ્રદેશ ભેદ છે. ભેદ ને સ્વભાવ ભેદ પણ ધ્યાનમાં બેસી ગયા. સવાર હજી ઉદયો નહીં, સૂર્ય ઉદય થયો નહીં, અંદર માં સૂર્ય ઉદય થઈ ગયો. મારે એની તરવાર હે આપણા ગૌતમ ગણધર જુઓ ને, ગૌતમ ગણધર ગ્રેટ મિથ્યા દ્રષ્ટિ સાંખ્ય મક્કે વેદાંત મધ્ય હોય પણ ત્યાં એ સમોસણ માં આવ્યા વધાર્યા. અને ત્યાં સમોસણ જોયું, માન ગળવા મીનો દેવધરી છૂટી સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું. મારે એની કરવા છે અંતર્ભૂત માં કામ. ઉપયોગ તો ચેતન નું પરિણમન હોવાથી આ ઉપયોગ છે, પરિણામ છે, એ ઉદ્ગમના પરિણામ નથી, ચેતનનું પરિણામ છે. એ કારણે જ્ઞાન સ્વરૂપ છે. કારણો આપતા જાય છે, કારણો અને બીજું સામે બીજું જળ ઉજ્જવલ રોદાની ભાવ કર્મ જ્ઞાન આવનાથી દ્રઢ કર્મ
તારીખ 6/5/82 ને ગુરુવાર ના રોજ પંડિત ડોક્ટર હુકમચંદ ભારેલ લેખિત નય ચક્ર ની બુક ઉપર પંડિત ડોક્ટર હુકમચંદ ભારેલ નું પ્રવચન પ્રવચન નંબર 1 મુંબઈ માં આધ્યાત્મિક શિબિર દિવસ 6
कल शाम को अपने आरंभ की थी। बहुत से भाइयों के अनुरोध पर इसको सुबह रखा गया, इसको सुबह में रखे, शाम या दोपहर को जो व्याख्यान होगा उसमें समय साथ चलाएंगे। एक कारण तो यह है कि भाई जी सुबह समय साथ लेते हैं, इसलिए ये सुबह नए चक्कर रखे हैं तो शाम को समय साथ लेते हैं। और दूसरा ऐसा भी अनुरोध था आपसे बती साहब का कि भाई सुबह चिंता बहुत आती है, इस दृष्टि से ये आपको सुबह इस पर रखो। समय साथ तो भाई जी भी सुनाते हैं, गुरुदेव के मुख से भी हमने बहुत सुना है, इसलिए ये सुबह रखना। कल से सुबह ही चलेगा, अब इसमें कोई भेदभाव नहीं होगा। किताब लाने वालों की दृष्टि से मैंने ये बात कही। कल शाम को जो बात आरंभ हुई थी वहां से अपन को चलना है। 2 मिनट में आपको कल की बात बता दूं, जिससे कि जो अभी नए लोग आए हैं उनको आगे समझने में थोड़ी सुविधा हो। आगम के 2 भेद हैं, आगम और अध्यात्म। अध्यात्म को परमागम भी कहते हैं। आगम और परमागम में अंतर इतना है कि आगम का विषय तन्मात्र वस्तु है और अध्यात्म का विषय चिन्मात्र वस्तु है। ये सूत्र है, दोनों के अंतर को बताने के लिए सबसे एक बात में इतना है, और बाकी तो बहुत कहा जा सकता है। तन्मात्र वस्तु का मतलब होता है कि जगत में जो कुछ है माने सत, सत माने है, जिसकी सत्ता है उसका नाम है संग। है जो कुछ भी है वो सब तन्मात्र वस्तु में आता है, और जो कुछ नहीं है वो भी आता है। मेरे भी बात सुनिए, क्योंकि आगम ये भी बताता है कि 6 द्रव्य है, आगम ये भी बताता है कि 7 द्रव्य नहीं है, आगम ये भी बताता है कि आकाश की भांति आत्मा है, आगम ये भी बताता है कि गधे का सींग नहीं है और आकाश का फूल नहीं है, क्योंकि अकेले भाववादी जैन दर्शन नहीं है, भाव ही कांत नहीं है जैन दर्शन में, 4 अभाव भी है, इसलिए भाव को भी बताता है और अभाव को भी बताता है। इसलिए सर्वमात्र वस्तु में अस्ति और नास्ति की अपेक्षा से जो कुछ है वो भी आ गया और जो कुछ नहीं है वो भी आ गया। ये आगम का विषय है, अध्यात्म का विषय है, अर्थात परमागम का विषय है। इस तन्मात्र जगत में जो चिन्मात्र वस्तु है, जो चैतन्य मात्र है, उसको बताना वो अध्यात्म का काम है। थोड़ी सी गहराई में जाना कि आगम में चिन्मात्र वस्तु का वर्णन है या नहीं, क्यों आगम में चिन्मात्र का और अध्यात्म में चिन्मात्र का। तो ऐसे लगता है कि जैसे आगम में आत्मा का वर्णन ही नहीं हो, क्योंकि वो तो अध्यात्म में होगा। भाई चिन्मात्र वस्तु भी तो सर्वमात्र है, आत्मा भी तो है ना, इसलिए आगम में उसका वर्णन है, अध्यात्म में तो है।
है, इसलिए परमात्मा है आत्मा भी है ना, तो आत्मा गधे के तीन समान नहीं है ऐसा तो नहीं है। यह करगाता में लिखा है कि मैं आकाशादी वस्तु की भांति मैं भी एक पदार्थ हूँ, आकाशादी वस्तु की भांति ऐसा लिखा है। इसलिए आगम में आत्मा का भी वर्णन है और अनात्मा का भी वर्णन है, सबका वर्णन है, लेकिन दोनों के वर्णन में दृष्टिकोण में बहुत बड़ा अंतर है। जिनमात्र वस्तु जो अध्यात्म है उसका दृष्टिकोण जुदा है, और आगम में जो आत्मा का वर्णन है उसका दृष्टिकोण जुदा है। आगम में जो वर्णन है उसे वस्तुनिष्ठ वर्णन है, और अध्यात्म में जो वर्णन है वो आत्मनिष्ठ वर्णन है। आत्मनिष्ठ और वस्तुनिष्ठ का मतलब आप समझते हैं, जो एजुकेशनल फील्ड में है, जो शिक्षा की नीति के क्षेत्र में है, शिक्षण पद्धति में, वो इसको बहुत अच्छी तरह जानते हैं। वस्तुनिष्ठ और आत्मनिष्ठ को एक मिनट में आपको समझाने की कोशिश करूंगा। आजकल ऐसा चला है शिक्षा जगत में कि बच्चों को पहले बताया जाता था कि रेत माने चूहा और कैट माने बिल्ली, बिल्ली क्या है ये पता नहीं, तो कैट माने बिल्ली है। तो एक कहते होते शब्दों का ज्ञान होता था, वस्तु का ज्ञान नहीं होता था। अब आप कहते हैं कि कैट माने बिल्ली नहीं, बल्कि बिल्ली को सामने बताते हैं, ना हो तो बिल्ली का चित्र बताते बनाते हैं कि ए कैट है, दिस इज ए कैट। ऐसा नहीं कैट माने बिल्ली नहीं, क्योंकि वो जानवर को तो जानता ही है, और ए बिल्ली है माने वस्तु से समझाना उसका नाम है वस्तु। और आत्मनिष्ठ का मतलब क्या है, इसके लिए मैं आपको एक छोटा सा उदाहरण दूंगा तो आपके ख्याल में आ जाएगा, क्योंकि मेरी बात चलेगी आगे बहुत काम में आएगी मेरे ख्याल में। आत्मनिष्ठ और वस्तुनिष्ठ में क्या है कि मैं पूछूं ये कौन है, तो आप कहें कि ये मनुष्य है, अथवा ये देवी है, अथवा ये मुमुक्षु भाई है, अथवा अपने गुरुदेव श्री के भगत है। और एक दूसरा जवाब दें कि ये मामा जी है, ये पिताजी है, तो पहला उत्तर होगा वस्तुनिष्ठ और दूसरा उत्तर होगा आत्मनिष्ठ। कैसे कि हमने पूछा कि ये कौन है, तो आपने ये भी बताया कि मेरे कौन है, बल्कि ये बताया कि आदमी है, मनुष्य है, दिगंबर जैनी है, गुरुदेव श्री के भगत है, इस भाषा में बताया। और जब कहा कि मामा जी है, तो आपने अपनी अपेक्षा रखी उसमें, तो आप हम अपनी अपेक्षा रखकर किसी चीज को देखते हैं तो उसे बोलते हैं आत्मनिष्ठ, और जब अपनी अपेक्षा नहीं रख करके बोलते हैं तो उसका नाम होता है वस्तुनिष्ठ।
बहुत मार्मिक अंतर है।
देखो किसी ना किसी अपेक्षा के बिना तो हम बोल ही नहीं सकते, ऐसा नहीं हम बिना अपेक्षा बोले। तो मैंने कल कहा था सारा दिनागम नयो की भाषा में निबद्ध है, एक भी बात नए के बिना निकल सकता
नहीं
है। क्यों नहीं बोल सकते हैं, क्योंकि आपने कहा वे कौन है, तो आपने कहा के मनुष्य है, तो इसमें हुआ गति की अपेक्षा। फिर आपने कहा जैनी है, इसमें हुई धर्म की अपेक्षा। फिर आपने कहा गुरुदेव श्री के भगत है, तो इसमें हुई गुरुदेव की अपेक्षा। बिना अपेक्षा के बताओ ये कौन है, बोलो कोई बात बोल के बताओ कि जिसमें उसका वर्णन वो किसी अपेक्षा न हो। क्या एक कौन है, दृढ़ है दृढ़ अपेक्षा, एंड मेरे कहने सिद्ध है तो पर्याय अपेक्षा। कोई ना कोई अपेक्षा के बिना वाणी निकल ही नहीं सकती है, ये वाणी का स्वरूप है, इसलिए वाणी नयात्मक होती है। वस्तु को नए की जरूरत नहीं है, ध्यान रखना, वस्तु को होने के लिए अपनी सत्ता के लिए नए की जरूरत नहीं है, लेकिन वस्तु को कहने के लिए नए की जरूरत है, और क्षेत्र संज्ञान वालों को जानने के लिए नए की जरूरत है, केवल ज्ञान को जानने के लिए नए की जरूरत नहीं। कैसे आप बता करो कि मैं जो हूं सो हूं, तो मेरे होने के लिए किसकी अपेक्षा है, आपका मैं मामा हूं तो आप आपके बिना मैं मामा नहीं होऊंगा, लेकिन मैं होऊंगा नहीं, ये कहा जगत में मेरा भांजा नहीं होगा तो मैं नहीं होऊंगा, ऐसा कैसे कहते हैं? मैं मामा नहीं होऊंगा। मैं गुरुदेव श्री का भगत नहीं होऊंगा तो मैं नहीं होऊंगा क्या? इन कहने का अर्थ ये है कि भगत जगत में वस्तु को अपनी सत्ता के लिए किसी नए की जरूरत नहीं है, लेकिन उसे कहने के लिए नए की जरूरत है और ठेव संज्ञान वालों को जानने के लिए नए की जरूरत है। इसलिए नए को ज्ञान का अंश भी कहते हैं और वाणी का अंश भी कहते हैं। तो इसलिए जब हम किसी वस्तु के बारे में कहेंगे तो किसी अपेक्षा से कहेंगे, और उसको तो अनंत अपेक्षाओं से कहा जा सकता है। सामने वाले ने कोई अपेक्षा नहीं समझी तो हमारी बात उसके हृदय तक नहीं पहुंचेगी, ये बात गारंटी है। जब मैंने कल कहा अरहंत भगवान भगवान नहीं है, भगत है, यदि इस अपेक्षा को कोई न समझे तो लाभ में भी चल जाएंगे कि हमारे धर्म बनाया भगवान महामंत्र में, अरे भगवान गये हो गया। बोलो कोई भी अपेक्षा को समझे बिना, इसमें तो ऐसा लिखा है कटना का, जो अंतर आपका अंतर पेज देखिए, मैंने दिया है पंक्ति को 177 पृष्ठ पर है। यही इच्छा उत्तर एकदम अज्ञान रूपी सागर को पार करने की इच्छा है तो दुर्मय रूपी अंधकार के लिए सूर्य के समान इस नए चक्र को जानने में अपनी बुद्धि लगाओ। क्या कहते हैं कि दुर्मय रूपी अंधकार से बचने के लिए, बहुत मार्ग बात है, इसलिए मैंने आपको बताई कि तुम नए के बिना तो एक कदम चल नहीं सकते हो। ध्यान देना, नए के बिना तो एक कदम चल नहीं सकते हो, तो तुम नए नहीं जानोगे तो दुर्मय आ जाएंगे। तुम बोलोगे तो बिना नए के बोल ही नहीं सकते, तो दुर्मय आ जाएंगे तो तुम्हारा एक्सीडेंट हुए बिना रहेगा नहीं। रात्रि में आप मोटर कार से सड़क पर जा रहे हो तो उसमें लाइट ना हो तो बोलो बोलो भाई, लाइट के बिना गाड़ी चल सकती है कि नहीं चल सकती? अभी हम वहां औरंगाबाद से परभणी जाते थे तो रात्रि में गाड़ी की लाइट गड़बड़ हुई, और तो सब ठीक है, गाड़ी चल तो सकती है लेकिन चलाओ ना कोई गाड़ी, सिर्फ लाइट नहीं है। यदि लाइट नहीं हो तो गाड़ी चल तो सकती है, उसमें कोई खराब नहीं है, लेकिन गड्ढे में भी जाके गिर सकती है, ये उनकी है, और किसी के ऊपर भी चल सकती है, नहीं चल सकती है ये कौन कहता है? नए का स्वरूप नहीं जानोगे तो तुम चल नहीं सकोगे, कौन कहता है? लेकिन नरेंद्र मोदी के गड्ढे में भी जा सकते हैं, गलत अर्थ भी समझ सकते हैं। चलने में कोई ना ब्रेक खराब है, ना पहिए खराब है, ना इंजन खराब है, कृष्ण तो ये है कि लाइन पर चलेगा, सिर्फ चलने की समस्या नहीं है। इसमें लिखा ना अज्ञान रूपी अंधकार को एक प्रकाश के समान है, दुर्नय तिमिर मत तंडे, दुर्नय रूपी अंधकार को भेदन करने के लिए सूर्य के समान है। क्यों अच्छा जी, और एक लाइट चली जाए गाड़ी की और एक लाइट तो गाड़ी चल तो सकती है, हाँ थोड़ी बहुत चल सकती है, लेकिन सामने वाले को एक लाइट देने से वो समझेगा कि स्कूटर आ रहा बेस्पा है, और वो तो इतनी चौड़ाई समझेगा तुम्हारी चौड़ाई है इतनी, क्या होगा इसलिए दोनों तरफ चाहिए, और गाड़ी में दोनों तरफ के बाद में बिल्कुल कॉर्नर पर लाल लाइट लगाई जाती है। क्यों? उसको मालूम पड़े कि इसकी चौड़ाई इतनी है, लाइट बीच में हो चौड़ाई ख्याल में नहीं है तो एक्सीडेंट होने की ज्यादा संभावना है। इसलिए एक दो लाइट होती है, इसलिए नए भी दो होते हैं, इसलिए दुनिया का नाम ही दुनिया ही है, बड़ा दो नया आते तो उसका नाम दुनिया। दो लाइट इसमें चले, दो लाइट के बिना जो चले, दो लाइट के बिना जो चले, ये जो आंख है ना ये भी दो है। ये बात जरूर है कि जब किसी चीज को बहुत ज्यादा गहराई से देखना पड़ता है तो एक आंख बंद करना पड़ती है। आप देखो ना हिला एक आंख बंद करना जरूरी है कब? जब किसी एक विशेष चीज को ही विशेष दृष्टिकोण से देखना हो, तो सारी दुनिया को नहीं देखना हो, इसलिए दूसरी आंख बंद करना जरूरी है, लेकिन दूसरी आंख छोड़ देना जरूरी नहीं है। जब बिना थोड़े दूसरी आंख बंद हो सकती है तो खोलने की जरूरत क्या है? कान ऐसे हैं कि बिना कुछ गड़बड़ किए बंद नहीं हो सकते, नाक बंद नहीं हो सकती है क्या? लेकिन आंख नाक को बंद करना हो ऐसा करना पड़ेगा, ऐसा करना पड़ेगा। कान को बंद करना हो ऐसा करना पड़ेगा, आंख को बंद करना हो हाथ की जरूरत ऐसे ही आत्मा को देखना हो तो व्यवहार में की आंख बंद करना पड़ेगी, और बंद करना पड़ेगी ऐसी बंद नहीं करना पड़ेगी ऐसी कोई चीज लगा जो जरा भी इसमें दिखने का संभावना नहीं है, उसे व्यवहार में की चक्षु को सर्वथा बंद करना पड़ेगा। सर्वथा बंद करने का मतलब छोड़ना नहीं, बंद करने का भेद है, क्योंकि उसको फिर कभी खोलना चाहे तो खोलने की संभावना है, बंद करने का आते है, और खोलने का आते है तो संभावना ही खत्म हो जाती है क्या? तो इसलिए यहां कहते हैं कि अध्यात्म में जो दुनिया से दो नया को उन्होंने पकड़ा है, आगम के नया भी कई चर्चा थोड़ी की थी, आगम का तो विषय बहुत लंबा चौड़ा है, उसका तो कोई ठिकाना नहीं है। मैं आपको एक बात कहना चाहता हूं कि गुरुदेव श्री ने सबसे पहले दिगंबर समाज में नयों की चर्चा को आरंभ किया। नए तो थे, नए नहीं थे ऐसी बात नहीं है क्या? नरेंद्र गुरु जी क्या बेदन हुआ है समय साल करना तुम्हारे यहां, यानी दक्षिण भारत में कुंद कुंदा काल ने बनाया समय साल, और गुजरात में गिरनार की गुफाओं में भूत बलि पशु दंत को धर्षणाचार्य ने सत्खंडारम पढ़ाया, गुजरात में बना सत्खंडारम सत्खंडारम का ज्ञान कहां दिया गया? गुरनार में, और समय साथ कहां बना? और नूर हिल पर। और क्या दूसरा घटक सुना कि ये जो गुजरात में बने वो सात सुरक्षित कहां रहे? मूड़बद्री में, दक्षिण भारत में। और वो कोल्लू है ना दक्षिण में बना समाचार, उसका प्रकाश कहा हुआ गुजरात
क्या हिसाब किताब है? कोल्लू मैंने सोना और ये सोनगढ़
क्या? अभी क्या है मैं तो ये कहता हूं कि गुरुदेव श्री मद्रास में कुंद कुंद की भूमि में गुरुदेव श्री को समय साथ सुनाने जाना पड़ा। मैं गुरुदेव बाबू से भी कहता हूं कि लोक समाज प्रकाशक बना तुम्हारे यहां, और हमें तुम्हें पढ़ाने आना पड़ा है लोक समाज प्रकाशक। क्या विशेषता है, क्या विशेषता है? तो ये हमारी देश की अखंडता क्या है? तो अपनी बात पर कहां लगा गई थी कि वस्तु का जो स्वरूप है अध्यात्म की चर्चा चल रही है, अध्यात्म भी आगम के नाम तो बहुत विस्तार है, फिर कभी बात करेंगे। अध्यात्म के नए इतिहास में कि मैंने समय सारा आदि अध्यात्म ग्रंथों से सार निकाल कर उनके नयों की यह चर्चा की है, ऐसा समय सारा संग्रह कुंड कुंडाचार्य से लिखा है। अध्यात्म में अध्यात्म के तीन काम है, सिर्फ कौन कौन से काम है फिर बता दे क्या है, फिर बता देता हूं। एक तो शुद्ध आत्मा समझना है दृष्टि का विषय, और दूसरे कि उस आत्मा में कोई विकार विकार है कि नहीं है ये भी समझना है कि नहीं समझना है, और वो आत्मा एक प्रदेशी है कि असंख्य प्रदेशी है, उसमें एक गुण है कि अनंत गुण है कि सब गुण है, ये समझना है उसमें कैसी कैसी शक्तियां हैं, वो शक्तियों का संग्रह आ रहा है तो शक्तियों में कैसी कैसी विचित्रता है। सभी में गेहूं गेहूं भरा है, कोई गेहूं है, चना है, हीरा है, माइक है, ये हार में ज्ञान शक्ति, दर्शन शक्ति, वीर शक्ति, एक विचित्र मणियां हैं, ये भी समझना है। यानी इसका दूसरा एक तो आत्मा समझना है और दूसरी एक शब्द में कहूं भाई कि आत्मा के अंतरंग वैभव को समझना है। क्या आत्मा और दूसरा आत्मा का अंतरंग वैभव और आत्मा की विकृतियां जो तो समझना है उसमें वो विकृति के नहीं और नहीं है तो क्यों नहीं है, है तो क्या है, समझ गया। और दूसरा है कि इस आत्मा का परद्रव्यों के साथ कोई संबंध है या नहीं और है तो कैसा है और किन के साथ है, तो तीन चीजें समझना जरूरी है। इसलिए तीन मैं रखे हुए एकत्व विभक्त आत्मा को समझने के लिए परम शुद्ध निश्चय में जब अनिश्चय में शुरू रखोगी निश्चय में बाधी क्या तो शुद्ध आत्मा दृष्टि का विषय जिसके लिए हम सारा है उसके लिए एक निश्चय ने रखा और आत्मा के अंतरंग वैभव को दिखाने के लिए और विकृतियां दिखाने के लिए तद्भूत विभाग रखा और आत्मा का प्रतिबिंबों के साथ कोई संबंध है या नहीं है तो कैसा है ये दिखाने के लिए असद्भूत विभाग रखा। एक बात ध्यान रखना मैं अभी जो प्रतिपादन कर रहा हूं अध्यात्म में भी दो शैलियां हैं, मैं ज्यादा चक्कर में आपको डालना नहीं चाहता हूं कि आप घबराना ना इसलिए भी नहीं बताता हूं लेकिन किसी को शंका हो रहा है इसलिए बोल देता हूं। और दो शैलियां हैं, एक शैली पंचाध्याय की शैली हम कह सकते हैं और दूसरी शैली नए चक्रांत ग्रंथों की शैली, समझिए ना। उन दो शैलियों के बारे में हमने बहुत विस्तार से विचार विमर्श किया, उनकी कंपैरेटिव स्टडी तुलनात्मक अध्ययन भी प्रस्तुत किया, उनमें क्या फर्क है ये भी बताया, क्यों है ऐसा फर्क, वो सारी चीजें इसमें दी है। तो अभी कोई आपको थोड़ी टकरान हो बुद्धि में कहीं किसी ने अभ्यास किया हो तो वो जरा समन्वक है वो आया सब बाद में, अभी ये नए टकराने वाली शैली है उस दृष्टि से सारी बात चल रही है, ये अपेक्षा खा कर रखना पड़ेगी ना जिससे गौर हो जाएगी। तो क्या तीन चीजें हमें कौन, एक तो आत्मा समझना, आत्मा को बताने वाला कौन है, आत्मा भय आत्मा अंतरात्मा परमात्मा नहीं, कौन सा आत्मा, एकत्व विभक्त आत्मा। जिस आत्मा को समझाने में समय साल में कुंज कुंडाचार्य ने प्रतिज्ञा की है, एक तो उस आत्मा को बताने वाला नए और उस नए को नाम रखा नया विराज, क्योंकि सर्वोत्कृष्ट जानने लायक वो ही एक तत्व है, बाकी कोई जानने लायक तत्व नहीं है। कल भाई से प्रश्न किया था कभी इतने इतने ढेर इतनी बारी की आप बातों कहते हो ढेर से भिन्न आत्मा, इतने में सम्मान हो गया था शेर को भगवान महावीर की प्रया है और रात से भिन्न आत्मा इतना गुरुदेव जी ने फरमाया सोगानी जी को तो उनको सम्मान हो गया। अब केवल ज्ञान से भिन्न इतना भेद से भिन्न तक हम जान क्या हल में है ना। तो कहते हैं तुमने इतना कूड़ा करके इकट्ठा कर लिया ना इसलिए जाना पड़ेगा। उस शेर को कहां पता था अशुद्ध निश्चय नहीं का विषय दृष्टि में रखने लायक है कि नहीं, उसको एक चक्कर कहां था कि दृष्टि के विषय में पर्याय शामिल है कि नहीं, अब तुम्हें खड़ा होगा तो निर्णय करना ही पड़ेगा ना। एक बार ऐसा इतने विकल्प खड़े होंगे उनका समाधान करिए, फिर विकल्प खड़े नहीं हो तो समाधान होने की कोई जरूरत नहीं है। एक जमाना ऐसा था हम लाख रुपया किसी को दे देते थे और लिखा पड़ी क्या बातचीत भी नहीं होती थी, फिर जमाना ऐसा आया कि लिख देते थे कि उसने एक लाख रुपया लिया और कलम छीनी, दस्तक करने की जरूरत नहीं थी लेकिन लोग बताने लग गए तो स्टाम पर लिखा पड़ी होने लगी, 20,000 के स्टाम्पों पर लिखा पड़ी होने लग गई और तो इतनी पक्की लिखा पड़ी के बाद में भी बात नहीं मिलते है क्यों, और आज भी ऐसा होता है कि करोड़ रुपया बिना लिखा पड़ी के मिल जाते क्यों नहीं होता, करोड़ों रुपया बिना लिखा पड़ी के लेन देन होता है क्यों, और लिखा पड़ी वाले का पैसा वसूल करना मुश्किल होता है। और ऐसा नहीं है ईमानदारी का वसूल हो जाता है और बेईमानी का वसूल नहीं होता। बेईमानी का पैसा जितना वसूल होता है उतना ईमानदारी का वसूल। इसका अनुभव आपको ज्यादा है तो जितना जितना तुम्हें चक्कर खड़ा होगा उतना ही उतना तुमको उसके उत्तरों को जानना भी जरूरत होगी। अरे अगर पशु को तो हो गया था, हमें तो पशु का सम्मान से चाहिए, पशु हो रहा होगा तो सम्मान ले लेना, हम तो मनुष्य रहो तो मनुष्य बना ही मिलेगा। दो तरह का सम्मान तो है नहीं रामो समझ में, लेकिन तू ये रास्ता जो शॉर्टकट चाहता है फिर सारी जिंदगी करेगा क्या? साधनवाणी का अभ्यास नहीं करेगा तो सम्मान एक मिनट में लेकर के फिर क्या करेगा? ठीक है भाई, धंधा पानी करूंगा। धंधा पानी की वाले को सम्य दर्शन नहीं होता है, आत्मा की रुचि वाले को सम्य दर्शन होता है। इसलिए ऐसी बात क्यों करता है? तो यहाँ तो बात करी थी कि आत्मा को जानना तो नया भी राज है, सब नया का राजा है। क्यों? तो उसका विषय राजा है ना, उसका विषय भगवान है ना, जिसके दर्श का नाम दर्शन जानने का ज्ञान है और जिसमें चरण ही ज्ञान है। वो जो नया आत्मा है परमात्मा निज परमात्मा के, जिसके दर्शन करने का नाम सम्य दर्शन है, जिसके जानने का नाम सम्य ज्ञान है, जिसमें लीनता का नाम सम्य चारित्र है, जो मोक्ष मार्ग जिसके आश्रय से उत्पन्न होता है, उसको विषय करने वाले नए को कहते हैं नया अधिराज, नया का राजा। एक दूसरा नया कौन है? उसके अंतरंग वैभव का परिचय कराने वाला। अंतरंग वैभव क्या? अनंत गुणों का गोडाउन है आत्मा, अनंत शक्तियों का संग्रहालय है आत्मा। ये कौन बताएगा? ये भेद किया ना उस आत्मा में अनंत शक्तियां अनंत गुण, ये क्यों बताने की जरूरत है? क्योंकि ये बताए बिना इसको आत्मा की महिमा आती ही नहीं है। समझ रहे हैं? हम कहते हैं ये हीरा है, हीरा अच्छा अच्छा होगा 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 नहीं मालूम है कि 50 करोड़ का है। ये क्या कहा? जब 50 करोड़ का कहता है मेरे कहता है होगा, हीरा कहो तो होगा और 50 करोड़ का कहे तो पता ना पता कहता है। आत्मा है आत्मा, हाँ होगा होगा चलो वाले, अरे होगा नहीं। अनंत गुणों का गोडाउन, अनंत शक्तियों का संघार, एक समय में लोका लोक को जाने जितने द्रुप है उनकी जितनी गुण है उनकी जितनी पर्याय है उन सबको एक समय में जाने, ऐसी तो उसकी एक ज्ञान गुण की एक समय की पर्याय में तारक है। ऐसे अनंत गुणों का धनी है आत्मा। जब तक आत्मा के अंतरंग वैभव का परिचय कराया नहीं जाएगा तब तक ये जगत आत्मा को समझने के लिए तैयार नहीं होगा। गुरुदेव श्री अपने गुरुजन में क्या कहते थे ना, करो व्यय करो 40 करोड़, अरब 40 करोड़ की महिमा के लिए नहीं, इसके लिए